ગાયોને ચરાવવા સારું નવા નવા ગોચરની શોધ કરતા કરતા કૃષ્ણ તથા બલરામ ગોવર્ધન પર્વત નજીક ગાયોને લઈને જઈ પહોંચ્યા. ત્યાં ઉત્તમ પ્રકારનું ઘાસ વિપુલ પ્રમાણમાં ઉગ્યું હતું. આ રીતે વનમાં ભ્રમણ કરતા કરતા કૃષ્ણના હૃદયમાં કોઈક નવા જ ભાવોનો ઉદય થયો. કૃષ્ણને પહેલેથી જ તુલસી અને વૃંદના છોડો પ્રત્યે પક્ષપાત બંધાઈ ગયો હતો. એ ગામનું નામ પણ ત્યાં પુષ્કર પ્રમાણમાં ઉગતા એ છોડો પરથી પાડવામાં આવ્યું હતું. એ છોડોની સુગંધથી કૃષ્ણના હૃદયમાં કોઈક નવીન સ્ફૂર્તિનો સંચાર થતો અને હવે એનું મન કદમ વૃક્ષ તરફ ગયું. તારા સમા દેખાતા એના સુંદર પુષ્પો તરફ મીટ માંડી કદમ વૃક્ષોની છાયામાં બેસીને આરામ લેવાનું એને બહુ ગમતું. ચંપક, કેતકી અને કુંતીના કુસુમો પણ એને એટલા જ ગમતા. એના આકાર, રંગ અને સુગંધથી એની સૌંદર્ય ભાવના તૃપ્ત થતી. એ ફૂલોને એ પોતાના ફેંટામાં ખોસતો, કાને પહેરતો કે તેની મારા ઘરે ધારણ કરતો. વૃક્ષો પર જાણે એ પોતાના મિત્રનો હોય તેવો એને પ્રેમ હતો. કોઈક કોઈક વાર મિત્રવૃંદથી છૂટો પડીને એ પુરાણા વૃક્ષોની છાયાવાળા માર્ગો પર ભમવા નીકળી પડતો. એવે સમયે એના હૃદયમાં કોઈક અનેરી શાંતિ છવાઈ જતી અને કેટલીક વાર તો એ વૃક્ષો સાથે અશબ્દ સંભાષણ પણ કરતો. ઘણીવાર એ વાંસળી વગાડતો અને તેના પ્રલંબ સુરો કંપતા પર્ણોમાંથી વહી જતી પવનની લહેરો સાથે અદ્ભુત રીતે ભરી જતા. આ સૌ કરતાં પણ એને સૌંદર્યની મૂર્તિ સમો ગોવર્ધન પર્વત બહુ પ્રિય લાગતો. એ પર્વતની બધી બાજુ પર પવનની લહેરમાં નૃત્ય કરતા અસંખ્ય પર્ણોવાળા વૃક્ષોની હારમાળા શોભી રહી હતી. એના પર રંગેબિરંગી અને વિવિધ પ્રકારના પુષ્પો ખીલી ઉઠ્યા હતા. પાસે જ ખરખર કરતા નાનકડા ઝરણા વહી રહ્યા હતા. આખા પર્વત પર પોતાની માદા સાથે છટાપૂર્વક ચાલતા મયુરો એને પોતાના મિત્ર સરખો ગણતા. સરોવરમાં ગૌરવપૂર્વક તરતા હંસ અને હંસીના યુગલો એનો અવાજ સાંભળી એના તરફ મૈત્રભાવથી દોડી જતા. એ પર્વત પર ચડતો ત્યારે જ જંગલી પક્ષીઓ એના મસ્તક ઉપરથી ઉડતા ઉડતા ચાલ્યા જતા અને શરમાળ સસલાઓ એ વાંસળી વગાડે તેની પ્રતીક્ષા ન કરતા હોય તેમ બીતા બીતા પોતાના નાનકડા ઘરમાંથી મોઢું બહાર કાઢતા. કૃષ્ણ પોતાની આ પ્રિય પર્વતભૂમિ પર ઘણીવાર મિત્રો સાથે તો કોઈક વાર એકલો ભમવા માટે નીકળી પડતો. એકલો હોય ત્યારે એ પર્વતની ટોચ પર પહોંચી જતો અને ત્યાં ઊભો રહીને નીચે પધરાયેલી વિશાળ સૃષ્ટિને અથવા દૂર દૂરની ક્ષિતિજ મર્યાદાને નિરખતો. તે વેળા મનુષ્ય અને પશુઓની સાથે પશુઓને પંખીઓની સાથે વૃક્ષોને કુસુમોની સાથે વહી જતા ઝરણાઓની સાથે અને સૌથી વધારે ગોવર્ધન પર્વત સાથે કોઈક વિલક્ષણ આત્મીયતાનો એને અનુભવ થતો. એના ચૈતન્યનો એવો વિસ્તાર થઈ જતો કે તેમાં એ સર્વે કાંઈ સમાઈ જતો. બાલકૃષ્ણમાં ભયની વૃત્તિ જેવું કશું હતું જ નહીં. કંઈક ભય જેવું હોય તો તેની અગમચેતી એને તરત જ મળી જતી અને જરાય સંક્ષોભ પામ્યા સિવાય તેનો સામનો કરવા એ તૈયાર થઈ જતો. એકવાર એ જ જંગલના એકાદ અજાણ્યા અને નિર્જન પ્રદેશમાં ઢોરોને ચરાવતો હતો ત્યારે પોતાના ઈંડાનું સંરક્ષણ કરતી એક બગલી પાસે એ જઈ ચડ્યો. એકાએક ભય પામીને બગલીએ ચીસાચીસ કરી મૂકી અને એ વિચિત્ર ચીસો સાંભળીને છોકરાઓ આનંદથી તારી પાડવા માંડી ગયા. ચાંચ પોરી કરીને બગલી છોકરાઓ સામે ઘસી ગઈ અને એણે શ્રીરામને ખૂબ જોરથી બટકું ભર્યું. છોકરાઓ બધા ગભરાઈને ત્યાંથી ભાગી ગયા. કૃષ્ણ એટલો જ શાંતિથી ત્યાં ઊભો રહ્યો. પૂરેપૂરો સ્વસ્થતાથી બંને ચાંચો પોતાના હાથમાં પકડી બગલીનું મોં એણે ચીરી નાખ્યું. કરુણ ચીસો પાટતી અને લોહી નીગળતી બગલીએ નાસી જવાનો પ્રયત્ન કર્યો, પણ થોડેક દૂર જઈને જ એ જમીન પર ઢળી પડી. એક બીજે પ્રસંગે એને એક પ્રચંડ અજગર સામો મળ્યો. અજગર એક ગાયને તો ગરી ગયો હતો અને હવે મોં ખુલ્લું રાખીને બીજા પક્ષીઓની એ વાટ જોતો હતો. અજગરને જોઈને કૃષ્ણની સ્વસ્થતા ડગી નહીં. ગાયો અને વછેરાઓ પણ અજગરને જોતા છરીને ત્યાંથી ભાગી છૂટ્યા, પરંતુ કૃષ્ણ તો ત્યાં જ ઊભો રહ્યો. મિત્રોએ એને બહુવે વાર્યો, છતાં મોં ફાડીને પડેલા અજગરના વિશાળ અને ખુલ્લા જડબા કે એની અણમીચી તકતકતી આંખોથી જરાય ગભરાયા વિના કૃષ્ણ એની પાસે પહોંચી ગયો. એની તરાપ ચૂકાવીને એ એના ભયંકર ખુલ્લા મોઢા સામે ઘસી ગયો અને પછી કઠણ અને નક્કર પથરાઓ તથા લાકડાના ટુકડાઓ એક પછી એક એના મોંમાં પધરાવ્યા. અક્રામણને ચેડથી અજગરે મોઢું બંધ કરી દીધું અને પછી જેમ તેમ કરીને ત્યાંથી સરકી ગયો. બીજે દિવસે જંગલના એક ભાગમાં મૃત્યુ પામીને પડેલો એક મળી આવ્યો. કૃષ્ણના પ્રમાણમાં બલરામમાં સાહસવૃત્તિ કંઈક ઓછી હતી. ધીરે ધીરે એ રાક્ષસ જેવો પ્રચંડકાય બનતો જતો હતો. એ ત્વરાથી નિર્ણય કરી શકતો નહીં, પણ એકવાર એનો ક્રોધ ભભૂક્યો કે પછી એ આગું પાછું જોતો નહીં. જેના પર એને ગુસ્સો ચડ્યો હોય તેના પર એ વીજળીની ત્વરાથી તૂટી પડતો. એકવાર વનના એકાદ નવા તાળ વૃક્ષોવાળા પ્રદેશમાં બલરામ ઢોરોને ચરાવવા લઈ ગયો હતો અને એક વૃક્ષની છાયા હેઠળ ઊભો હતો. ત્યારે જ જંગલી ગધેડાના એક ટોરાનો સરદાર એની સામે ઘસી આવ્યો. ખૂબ જનુનથી એ ટોરાના સરદારે એને લાતો મારી. ગમે તેવી મોટી ઉંમરનો પ્રૌઢ મનુષ્ય પણ એ લાતો સામે ટકી શક્યો ન હોત, જમીન પર ગબડી પડ્યો હોત. પણ બલરામને કશું ન થયું, એ તો એવો ને એવો ઊભો રહ્યો. પછી ગરદડની સામે ફરી એના મોઢા પર બરાબર તાકીને એણે પ્રહાર કર્યો અને ગરદડ જમીન પર ઢરી પડ્યો. બલરામની મુઠ્ઠી હથોડા જેવી હતી. એના પ્રહાર વડે ગમે તેવી વસ્તુ ભાંગીને ભૂકો થઈ જતી. એકવાર બધા મિત્રો રમતા હતા. એક પક્ષનો સરદાર બલરામ બન્યો હતો અને બીજા પક્ષની સરદારી કૃષ્ણએ સંભાળી હતી. રમતમાં બલરામના પક્ષનો વિજય થયો. જે પક્ષ હારે તે પક્ષના દરેક છોકરાએ વિજેતા પક્ષના છોકરાને પોતાના ખભા પર બેસાડીને પહેલેથી નક્કી કરેલી જગ્યાએ લઈ જવો એવો એ રમતનો નિયમ હતો. એ નિયમ મુજબ કૃષ્ણએ પોતાના પ્રિય મિત્ર શ્રીરામને ખભા પર બેસાડીને ચાલવા માંડ્યું. વિશાળકાય બલરામને ઉચકી લીધા કૃષ્ણવર્ણના પ્રચંડ શરીરવાળા અસંસ્કારીને બદમાશ જેવા દેખાતા પ્રલંબ નામના એક છોકરાએ બલરામને ઉચકીને એ નક્કી કરેલી જગ્યાએ જવાને બદલે એને પોતાને જ ખબર હતી એવી ગાંઠ જંગલ માની કોક અજાણી કેડીએ લઈ ગયો. એ છોકરાના ખભા પરથી બલરામે નીચે ઉતરી પડવાનો પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્ન સફળ થયો નહીં, કારણ કે બલરામના બંને પગને પોતાના હાથની મજબૂત પકડમાં જકડી રાખી એ છોકરો ખૂબ ઝડપથી દોડતો હતો. ક્રોધે ભરાઈને બલરામે એના માથા પર મુષ્ટિ પ્રહાર કર્યો અને એની ખોપરી તૂટી ગઈ. કૃષ્ણ તથા બલરામના આવા પરાક્રમોની વાત સાંભળીને વૃંદાવનના લોકો હૃદયમાં ભય અને કુતૂહલ મિશ્રિત આદરની લાગણી પ્રસરી રહી. એ છોકરાઓ દેવના અવતાર છે અને એમની સામે થનાર દૈત્યો છે એ વિશે હવે તેમના મનમાં કોઈ સંદેહ રહ્યો નહીં. એ છોકરાઓ પ્રત્યે તેમને પ્રેમ અને આદર હતો. છતાં આવા અવિચારી સાહસો ખેડતા કોઈક દિવસ એ છોકરાઓ જોખમમાં આવી પડશે તો એવો ભય તેમને હંમેશ સતાવતો. ઝેરી કુંડમાં વસતા વિષઘર કાલિયનું દમન કરવા માટે કૃષ્ણએ એ કુંડમાં ભૂસકો માર્યો. એવા સમાચાર લઈને શ્રીરામ દોડતો વૃંદાવન આવ્યો. ત્યારે તો લોકોનો એ ભય પરાકાષ્ઠાએ પહોંચી ગયો. વૃંદાવનથી થોડે દૂર વનના એક નિર્જન ભાગમાં એ ઝેરી કુંડ આવ્યો હતો. માત્ર વર્ષાકાર દરમિયાન નદીના પાણી એમાં આવીને ભરતા બાકીનું આખું વર્ષ એ કુંડ સૂકો અને લીલી સેવાળથી ભરેલો રહેતો. એમાંથી ભયંકર દુર્ગંધ નીકળતી અને એના પાણી ઉપર પણ માથું ભમાવી નાખે એવું વાતાવરણ છવાઈ રહેતું. કાલિયા નામના એક ભયંકર નાગ પોતાના પરિવાર સાથે એ કુંડમાં રહેતો હતો. એને લીધે મનુષ્ય કે પશુઓ તે બાજુ જતા નહીં. એ કુંડમાંનું લીલાશ પડતું ચીકણું પાણી ઝેરી છે એમ મનાતું. જે પશુઓના પીવામાં એ પાણી આવ્યું હતું તે મૃત્યુ પામ્યા હતા. કેટલીક ગાયો એ પાણી પીતા વાર જ મૃત્યુ પામી અને ઢરી પડી. છોકરાઓ એ જોઈને ગભરાઈને ત્યાંથી નાસી ગયા, પણ કૃષ્ણ ત્યાં જ ઊભો રહ્યો. થોડી વાર એ શાંતિથી કુંડની વચ્ચે તરત પાણીની ઉપર અને અંદર સરકતા નાગ તરફ દ્રષ્ટિ માંડી પાણી સામું જોતો ઊભો રહ્યો. પછી એ શું કરવા માંગે છે તેની બીજાઓને ખબર પડે તે પહેલાં ધોતિયાનો કછોટો મારી હાથમાં દોરડું લઈ એ પાસેના ઝાડની ડાળી પર ચડી ગયો અને ત્યાંથી એણે કુંડમાં ભૂસકો માર્યો. કુંડની પાર પર ઊભેલા એક જણના મોંમાંથી ભયની ચીસ નીકળી ગઈ. કેટલાક બેભાન થઈ ગયા. કાલિયાનું દમન કરવા સારું કૃષ્ણએ ઝેરી કુંડમાં ઝંપલાવ્યું છે એ સમાચાર નંદ તથા યશોદાને પહોંચાડવા સારું કૃષ્ણના બે પરમ મિત્રો શ્રીરામ અને ઉદ્ધવે અધર શ્વાસે વૃંદાવન તરફ દોટ મૂકી કુંડના પાણી એમાં ભાજેલા લીલને સેવાળને લીધે ચીકણા થઈ ગયા હતા. એટલે લીલની વચ્ચેથી સરકી જતા નાગને જે ઠેકાણે પોતે જોયો હતો ત્યાં તરતા પહોંચી જતા કૃષ્ણને કંઈક મુશ્કેલી પડી. આમ છતાં એ હતો તો હંમેશા જેવો જ પોતાની શક્તિ અને બુદ્ધિમાં અચર શ્રદ્ધાવાળો સ્વસ્થ અને શાંત. પોતાના પ્રદેશમાં પ્રવેશ કરવાની કોઈક અનધિકાર ચેષ્ટા કરી રહ્યું છે એ જોઈને નાગે રોષે ભરાઈને ફણા પ્રસારી કૃષ્ણ તરફ જવા માંડ્યું. તરતા કૃષ્ણએ તત્તાર થઈ બરાબર નિશાન લઈ દોરડાનો ગારો નાગ તરફ ફેંક્યો. ગારાની અંદર નાગનું ડોકું ફસાઈ ગયું. આમ ઉડીને ઘસી આવતા દોરડાને જોઈને નાગને આશ્ચર્ય થયું. એ શું હશે તે એ સમજી શકે તે પહેલાં તો એની ફણા એના ગરામાં ભેરવાઈ પડી. એ બંધનમાંથી છૂટવા માટે એણે ઘણા ફાંફા માર્યા, પણ એનું કંઈ વર્યું નહીં. એણે ખૂબ જોરથી દમ પછાડા માર્યા, પૂંછડી ફટકારી શરીર વડે આમરા લીધા અને ચારે બાજુ પાણીની છોર ઉડાડી કુંડની પાર ઉપર ઊભેલું ભયત્રસ્ત ટોરું અધર શ્વાસે અને સાસંક હૃદયે નાગના આ ભયંકર પછાડા જોઈ રહ્યું. એ પ્રચંડ નાગરાજે ફાંફા તો બહુ માર્યા, પણ એ સર્વ વ્યર્થ નીવડ્યા. દોરડાના ગારામાંથી છૂટવા માટે જેમ જેમ એ પ્રયત્ન કરતો ગયો તેમ તેમ તે ગારો વધારે ને વધારે સખત બનતો ગયો. કૃષ્ણ દોરડાનો બીજો છેડો કમરે બાંધીને જલ્દીથી તરતો એનાથી દૂર નીકળી ગયો. થોડો વખત દોરડું છોડાવવા માટે નાગે પ્રયત્ન ચાલુ રાખ્યો. બંધનમાંથી છૂટવા માટે એ જ્યારે જ્યારે પ્રયત્ન કરતો ત્યારે ત્યારે કૃષ્ણ બની શકે તેટલા જોરથી દોરડું ખેંચતો. નાક ભરડાઈ ભરડા લઈને પોતાના અંગો અંગને વર આપી આપીને પોતાની પૂંછડી કૃષ્ણને ફટકારવા મથતો, પણ એનું કશું વર્તું નહીં. આ યુદ્ધ લાંબો વખત ચાલ્યું. છેવટે નાગ થાકી ગયો. ભયભીત બનેલા નાગને પોતાની પાછળ પાછળ ખેંચતો કૃષ્ણ કુંડની પાર પાસે આવી પહોંચ્યો. નમ્રતાથી શરણો સ્વીકારીને નાગ પત્નીઓ પણ પોતાના પતિની પાછળ પાછળ ચાલી. એ ઝેરી કુંડમાં જંપલાવીને કૃષ્ણએ આત્મઘાતને નિમંત્રણ આપ્યું હતું તેના સમાચાર સૌથી પહેલાં રાધાને મળ્યા. એ સાંભળતા જ એના હૃદયને કંઈક થઈ ગયું. સૌથી આગળ દોડતી દોડતી ભયત્રસ્ત હરિણી સરખી એક કુંડ પાસે જઈ પહોંચી. ત્યાં નાગને પૂંછડી ફટકારતો અને પોતાના પ્રિય કારને પાણીમાં ડૂબકા ખાતો એણે જોયો. કારમી ચીસ પાડીને એ બેભાન થઈ ગઈ. લલિતા, વિશાખા અને બીજી ગોપીઓ ત્યાં જઈ પહોંચી. તેમણે રાધાની સારવાર કરી. એટલામાં કૃષ્ણ કુંડમાંથી બહાર આવ્યો. ભયથી ફાટી આંખે પાણીથી નીતરતા કૃષ્ણને જોઈ રહી. પવનમાં ફરકતા છૂટા વાર સાથે એ દોડીને એની પાસે પહોંચી ગઈ. એના પગમાં માથું મૂકીને ડૂસતા ભરતી કહેવા લાગી, કહાન, આ તે શું કર્યું? દયામણે અવાજે આમ બોલતી એ ફરી બેભાન થઈ ગઈ. પોતાની પત્નીઓ સાથે ત્યાં આવી પહોંચેલા કુલીન ગોપાળો તેમજ નંદ અને યશોદાને પણ એ જોઈને આઘાત લાગ્યો. હજી સુધી ઉંમરી રહેલી 20 વર્ષની એ છોકરી બીજી છોકરીઓ પર ખરાબ છાપ પાડતી હતી અને સ્વચ્છતાપૂર્વક વર્તતી હતી. એ જોઈને સૌને નીચું જોવા જેવું તો લાગતું જ હતું, પણ આજે તો હદ થઈ ગઈ. ગામના મોટેરાઓ સાથે રાધા જે રીતે વર્તતી તે જોઈને સૌથી વધારે ખરાબ લાગતું હતું તેની જયેષ્ઠ સાવકી માતા કપિલાને. રાધાને આટલા બધા લાડ લડાવવા માટે એ પોતાના પતિ વૃષભાનુને હંમેશા વાંક કાઢતી. રાધાના લગ્ન જલ્દી ઉકેલી નાખવા માટે વર્ષોથી એ આગ્રહ કર્યા કરતી. યુદ્ધમાં રોકાયેલા અને વર્ષોથી બહારગામ ગયેલા વરને માટે વાટ જોયા કરવી અને એમને એમ છોકરીને સ્વચ્છંદી થવા દેવી એ એને પસંદ નહોતું. રાધા છોકરાઓની પેઠે હરતી ફરતી, ગીતો ગાતી, નાચતી અને નંદના પુત્રની પાછળ ગાંડી થઈને ભટકતી તે કંઈ સારા માણસના લક્ષણ ન કહેવાય એમ વારંવાર એ કહેતી. અને હવે કંસ પાછો મથુરા આવી ગયો હતો અને એ અય્યન પણ થોડા જ વખતમાં પોતાને ગામ પાછો ફરવાનો હતો, એટલે પરિસ્થિતિ બહુ ગૂંચવણભરી બની ગઈ હતી. અર્ધબેભાન દશામાં રાધાને એના ભાઈઓ ઘેર લઈ આવ્યા ત્યારે કપિલા પોતાના રોષને કાબૂમાં રાખી શકી નહીં. રાધા પાસે જઈને એણે તેને ટમાચો ચોડી કાઢ્યો. આંસુ વિહોણી આંખે જાણે મૂઢ થઈ ગઈ હોય તેમ રાધા તેના તરફ જોઈ રહી અને પછી નિરાધારતાની મૂર્તિ સરખી જમીન પર ઢળી પડી. સૌની પાછળ આવી પહોંચેલા વૃષભાનુના કોપે પણ માજા મૂકી. રાધાએ નામ બોર્યું. એના પર હવે સખત જાપતો રાખવો પડશે. થોડા જ સમયમાં અય્યન વૃંદાવન આવી પહોંચશે અને પછી ઉત્તરાયણ આવતા દેવોની નિશાનો કાર પૂરો થતાં એના લગ્ન લેવા પડશે. દેખાવમાં ભલે એ નાનકડી બાળક જેવી હોય તેથી કંઈ 20 વર્ષની ઉંમરે પહોંચી ગઈ છે એ વાત ભૂલી જાય તે કેમ ચાલે? હવે એનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે રમવા કે જુવાન ગોપો સાથે ભટકવા જઈ શકાય નહીં. રખડવા કરવાનું અને ગીતો ગાવાનું અને નાચવાનું હવે બધું બંધ. હવેથી કૃષ્ણને મળવાનું પણ નહીં. કૃષ્ણની ઉંમર પણ 15ની તો થઈ ગઈ હતી. નંદબાવા પોતાના એકના એક દીકરા સાથે એમના જેવા ગરીબ માણસની દીકરી હેરફેર હરેફરે તેથી ગુસ્સે થયા વિના ન જ રહે. હવેથી રાધાથી ઘર બહાર જઈ નહીં શકાય અને તેને ઘરમાં જ
પૂરી રાખવી પડશે.
આ બધો વખત એ આંસુથી ઉભરાતા મોઢે ડૂસકા ભરતી રહી. વૃષભાનુ અને કપિલાનો રોષ શાંત થયો ત્યારે રાધા લાચારીથી પગના ઘૂંટણ વચ્ચે મોં છુપાવી દયામણા અવાજે બોલી ઉઠી, ના 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 ના, શું તારે ઘરમાં જ પુરાઈ રહેવાનું છે, તને કંઈ ખાવાનું મળશે નહીં, તું મારા કુટુંબનું નામ બોરે તે હું જરા પણ ચલાવી નહીં લઉં, સમજી? એમ કહીને વૃષભાનુ મોટા ડગલા ભરતો ત્યાંથી ચાલ્યો ગયો. રાધાના ઘરમાં રાધાને ઘરમાં પૂરી દીધી. કેટલાય વખત સુધી રડી રડીને એણે હૈયું ખાલી ખાલી કર્યું. પછી બહાર કંઈ ખરવો થતાં એના મનમાં ફરી પાછી કહનની સ્મૃતિ ઉભરાઈ આવી. એના મન આગળ કંઈ કંઈ ચિત્રો તરવા લાગ્યા. વૃક્ષ ગમને પાડી નાખી, ખાંડણિયાને પોતાની પાછળ ઘસડતા એ નાનકડા બાળકને પોતે કેવી સ્થિતિમાં જોયો હતો. પોતાની પાસે વૃંદાવનમાં આવી એણે આપેલા વચનનું કેવું પાલન કર્યું હતું. બંને કેવા ભેગા મળીને રમતો રમતા, ગીતો ગાતા, નૃત્ય કરતા, ફૂંદડી ફરતા, ચક્કર આવી જતા એકબીજા પર ધરી પડતા હતા. બીજા કોઈની સામે નહીં પણ પોતાની સામે જોઈને એ કેવું મધુર અને અર્થસૂચક સ્મિત કરતો હતો એનો જ્યારે જ્યારે પોતે વિચાર કરતી ત્યારે હંમેશા એના હૃદયમાંથી કોઈક અકળ રીતે ગીતના સુરો નીકળી આવતા અને કોઈક અનેરી ચિત્ર સૃષ્ટિ ખડી કરી પોતાને આનંદ સમાધિમાં ડૂબાડી દેતા. એ સર્વના જીવન અને તાદ્રશ ચિત્રો એના મનોનયન સમક્ષ તરવરવા લાગ્યા. અને હવે અધ્યયન આવવાનો હતો અને હવે અયન આવવાનો હતો. એને તો એણે જોયો પણ નહોતો, એનું નામ પણ એને અજાણ્યું લાગતું હતું. અને એ આવીને પોતાને એની પત્ની બનાવીને લઈ જશે, ના ના ના, કદાપિ નહીં, કોઈ કારે નહીં, એ બોલી ઉઠી. કહન તો ગોપોના સરદારનો પુત્ર હતો, વખત જતાં એ પણ સુરોના ટોરાનો સરદાર થશે. એની સાથે પોતાના લગ્ન થઈ ન શકે એ વાત તો સાચી. પોતાના પિતા તો સાધારણ ગોવાળ માત્ર હતા અને પોતે કૃષ્ણ કરતાં મોટી હતી. યશોદા માતા પોતાના દીકરા સાથે એને રમવા આવતી જાણીને એના પર વાળ રાખતા પણ એની પોતાની પુત્રવધુ તરીકે કંઈ કબૂલ રાખે નહીં, એટલે આખરે તો કૃષ્ણથી છૂટા પડવું જ પડશે, પછી જીવનમાં રસ શો રહેશે, ના ના ના, એ બોલી ઉઠી. એ રાતે એનાથી ઊંઘી શકાયું નહીં. બીજે દિવસે પણ એને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. એની સાવકી માતાએ એને થોડુંક ખાવાનું આપ્યું. આખો દિવસ એણે પ્રિયકાનના વિચાર કર્યા. કોઈ પણ રીતે પોતે એનાથી છૂટી નહીં જ પડે એણે નક્કી કર્યું. એક વિચાર એના મનમાં એકાએક આવ્યો અને એને અસહ્ય પીડા થઈ આવી. આજે પૂર્ણિમાનો દિવસ છે. રાતે કહન મિત્રો સાથે નદીને રેતાર કાંઠે જશે. બીજી છોકરીઓ પણ ત્યાં આવી પહોંચશે. બધા મળીને ગીતો ગાશે અને રાસ રમશે. અને પોતે કહનની પ્રિય સખી ત્યાં નહીં જઈ શકે, પોતાને તો ઓરડામાં પુરાઈ રહેવું પડશે. બારીની ફાંટમાંથી રાધાએ નીચે દ્રષ્ટિ કરી. પૃથ્વી પર પૂર્ણિમાનો પ્રકાશ છવાઈ ગયો હતો. આખું ગામ અને આસપાસના જંગલો ચંદ્રના રૂપેરી પ્રકાશમાં રમણીય લાગતા હતા, પરંતુ આ બધી શોભા એને માટે નકામી હતી. આજ રાતે કહનને મળી નહીં શકાય એ કેટલા દુઃખની વાત હતી. આખું ગામ શાંતિથી નિંદ્રા લઈ રહ્યું હતું. ઝડપભેર વહી જતી યમુનાના પાણીનો અવાજ એ સાંભળી શકતી હતી. એ અવાજ એને સંગીત જેવો મીઠો લાગતો, પણ આજે તો એ અવાજે એના મનમાં માત્ર વ્યથા ઉત્પન્ન કરી. અચાનક રાત્રિની ગાઢ શાંતિમાં વાંસળીના સુરો તરી આવતા સંભળાયા. વાંસરી એની વાંસરીના સુરો એની નસે નસમાં ઝડપભેર લોહી ફેર ફરવા લાગ્યું. હૃદય પર હથોડા પડતા હોય એવો અવાજ એના કાનમાં સંભળાવા લાગ્યો. એનો અવાજ, એનું આમંત્રણ દર પૂર્ણિમાની પેઠે આજે પણ નદી કાંઠે ઊભો રહીને એ મિત્રોને બોલાવી રહ્યો છે. પણ સૌ કરતાં પણ વધારે તો પોતાને પોતે એને સૌથી પ્રિય છે તે એ જાણતી હતી. અને એ તો પોતાનો પ્રાણ પતિ પ્રભુ સર્વસ્વ હતો, પણ આજે બંનેને એકબીજાથી છૂટા રહેવાનું આવ્યું હતું. દૂર સુદૂરથી આવતા ગીતના એ મધુર સુરોએ એના હૃદયમાં કોઈક મધુર છતાં દુઃખ ભર્યો તલસાટ જગાડ્યો. એને થયું, અહીંથી ઉડીને એની પાસે પહોંચી જાઉં તો કેવું સારું. બારી વાટે બહાર જઈ શકાય કે નહીં તેનો થોડા વખત સુધી એણે વિચાર કર્યો. પરંતુ એના પિતાએ બંદોબસ્ત બરાબર પાકો કર્યો હતો. બાજુના જ ખંડમાં એની માતા સૂતી હતી અને જોડેની પરસારમાં એના ભાઈઓ સૂતા હતા. રાધાને ભીંત સાથે માથું પછાડવાનું મન થયું. ઓ કાન, સી રીતે તારી પાસે આવું? તારી પાસે આવ્યા વિના જીવાય જ સી રીતે? એમ વિલાપ કરતા એને જાણે જીવ રૂંધાઈ જતો હોય એમ લાગ્યું. વાંસરીનો અવાજ બંધ થઈ ગયો. એકાએક અવાજ કેમ બંધ થઈ ગયો? શું એ પોતાની વાટ જોતો હશે? એણે રાસ રમવાનું માંડી વાર્યું હશે? રાધા તો રાસનો પ્રાણ છે એમ એ હંમેશા કહેતો. કહન પ્રિય કહન, પોતાને મૂકીને રાસમાં ભાગ લે ખરો? ખૂબ થાકી ગઈ હોય એમ એને લાગ્યું. એની આંખ ભારે બની ગઈ. એને ઊંઘ આવી ગઈ. કેટલો વખત પોતે ઊંઘી ગઈ હતી તે એ જાણી શકી નહીં, પણ જાણે કોઈકના શ્વાસનો સ્પર્શ થતાં એ એકાએક જાગી ગઈ. સફારી એ બેઠી થઈ ગઈ. ઓરડામાં કોઈક આવ્યું હોય એમ એને લાગ્યું. રાધા, મૂંગી રહેજે, જડ તૈયાર થઈ જા. પરિચિતને પ્રિય અવાજ એને કાને પડ્યો. આ સ્વપ્ન તો નથી ને? એની ખાતરી કરવા એણે આંખો ચોરી. એને બાજી પડી. ખરેખર એ જ આવી પહોંચ્યો હતો. એણે ઊંચી નજર કરી છાપરા તરફ જોયું. છાપરા પરથી અધવચ કોઈક લટકતું હોય એમ એને દેખાયું. ઊભી થા, કપડાં પહેરીને તૈયાર થઈ જા, અમે સૌ તારી વાટ જોઈને બેસી રહ્યા છીએ. કાને કહું? એનો અવાજ સાંભળી એનું હૃદય આનંદથી ધબકી ઉઠ્યું. રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા અને પહેલાંની પેઠે જ એનામાં સ્ફૂર્તિ ઉભરાઈ આવી. અંધારામાં જ એણે રાસ માટેના વસ્ત્રો ખીંટી પરથી લઈને પહેરી લીધા. હવે હું તને મારે ખભે બેસાડી દઉં છું, પછી સીધામાં તને ઉપર ઉચકી લેશે. છાપરા પરથી લટકતા સીધામાને બતાવીને કૃષ્ણએ કહ્યું. છાપરાની ઉપર બલરામ શ્રીરામના હાથ જાળીને ઊભો છે. એ આપણ બધાને ઉપર ખેંચી લેશે. એક શબ્દ પણ બોલ્યા વગર એ કૃષ્ણના ખભા પર બેસી ગઈ. અધવચેથી ગભરાઈ જઈને તું નીચે ગબડી તો નહીં પડે ને રાધા? કૃષ્ણએ ખૂબ ધીમે અવાજે પૂછ્યું. તું મારી સાથે હોય પછી બીક કેવી? રાધાએ જવાબ દીધો. શ્રીરામાએ એને ઉચકી લીધી. રાધા છાપરા સુધી પહોંચી ગઈ એટલે કૃષ્ણએ શ્રીરામના પગ પકડી લીધા અને બલરામે એ બંનેને ઉપર ખેંચી લીધા. થોડીક જ વારમાં ચારે જણા છાપરા ઉપર આવી પહોંચ્યા. ચોર પગલે છાપરાના નરિયા પરથી ચાલતા ચાલતા સૌ છેડે આવી પહોંચ્યા. પછી બલરામ જમીન પર કૂદી પડ્યો અને ખભાનો આધાર લઈ શ્રીરામ નીચે આવ્યો અને પછી રાધાને સાથે લઈને કૃષ્ણ શ્રીરામના ખભા પર ઉતર્યો. કેવો બરવાન છે આ? રાધાએ ઉદ્ગાર કાઢ્યો. પછી સૌ જમીન પર કૂદી પડ્યા અને ત્યાંથી નદી કાંઠે જઈ પહોંચ્યા. એમની વાટ જોઈને ઊભેલા ટોળાએ એમને હર્ષનાદ કરી વધાવી લીધા. પછી રાધાને પોતાની બાજુમાં રાખી કૃષ્ણએ વાંસરી વગાડવા માંડી. સૌના હૃદય પર જાદુ પ્રસરી ગયો અને હાથ વડે તાલ આપતા તથા પગની ઘૂઘરી રણકાવતા સૌએ રાસ શરૂ કર્યો. બીજે દિવસે સવારે રાધા શું કરે છે તે જોવા સારું કપિલાએ બારણું ઉગાડ્યું. રાધા ઘસઘસાટ ઊંઘતી હતી. અને એના મુખ પર સ્મિત રમી રહ્યું હતું।